భవసంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేశరమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతయే. తం సుకాంతభృతం కాంతం తం కాంతం సర్వదోగతం తం గతే ద్వేగదేవతం తం వందే భక్తికాసుతం. అనంతకోటి బ్రహ్మాండ అధిపతి, సర్వావతారి, సర్వకారణ కారణ, అప్పుడ సౌన మోక్షదాత, ఇష్టదేవ్ భగవాన్ శ్రీ స్వామినారాయణ, స్వామినారాయణ సంప్రదాయ దక్షిణ విభాగ అధిష్టాత దేవ వర్తాల వాసే శ్రీ లక్ష్మీనారాయణ దేవ్ హరికృష్ణ మహారాజ్ని ఛత్ర ఛాయామ, సూరత్ మందిరమా విరాజమాన్ నారాయణ ముని దేవున దివ్య సాన్నిధ్యమా, જેમના દશાબ્દી મહોત્સવ નિમિત્તે આપણે સૌ એકત્રિત થયા છીએ, એવા શ્રીજીનગર મંદિરમાં બિરાજમાન અર્ચા સ્વરૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે શ્રી સ્વામિનારાયણ મહોત્સવ અંતર્ગત અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રીહરિ બાલપ્રભુ ઘનશ્યામ મહારાજનો પ્રાગટ્યનો ઉત્સવ આપણે સૌએ ખૂબ ધામધૂમથી ઉજવ્યો છે. કથાની વિશેષતા જે છે કે જે કથા પામર જીવાત્માને પરબ્રહ્મ સુધી પહોંચાડી દે, જે ચરિત્રો, જે ગુણાનુવાદ જીવાત્માના સળગતા હૃદયની અંદર શાંતિ પમાડી દે, જે કથાના માધ્યમથી મનમાં ઉછાળા મારતા વિકારો, વિટમણાઓ ક્ષમી જાય અને ચીર શાંતિની અનુભૂતિ થાય, એ કથા એ સાર્થક કથા છે. ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પૂર્વે અનંત જીવાત્માના કલ્યાણને અર્થે દુર્વાસા મુનિ થકી શ્રાપ ગ્રહણ કરીને, આપણે કથામાં સાંભળ્યું સંપ્રદાયના પ્રારંભની કથા, બદ્રિકાશ્રમને વિશે ભગવાન નરનારાયણ રૂપે તપ કરીને બેઠા છે, મનમાં એક એવો સંકલ્પ થાય કે ભગવાન એમના જ્યારે ગુણોનું વર્ણન કરવામાં આવે છે એમાં એક વિશેષણ એમને આપવામાં આવ્યું છે કે પરમાત્મા સ્વતંત્ર છે. જીવ અને ઈશ્વરની વચ્ચેનો જો કોઈ ભેદ હોય, શાસ્ત્રકારોએ કીધું છે જીવ અનાદિ છે, ઈશ્વર અનાદિ છે, જીવ એનો નાશ નથી થતો, શરીરનો નાશ થાય છે પણ જીવાત્મા શરીરનો નાશ થઈ જીવાત્માનો નાશ નથી થતો, પરમાત્માને પણ અવિનાશી કહેવામાં આવે છે. તો પરમાત્મા અને જીવાત્માની વચ્ચેનો જો કોઈ ભેદરેખા હોય તો એ છે ઈશ્વરનું ઈશ્વરપણું અને જીવાત્માનું બદ્ધપણું. જીવાત્મા ગમે તે સ્થિતિને પામ્યો હોય છતાં એ બદ્ધ અવસ્થામાં રહેલો છે, એ પરતંત્ર રહેલો છે, અને ભગવાન ગમે તે સ્થિતિની અંદર હોય, ગમે તે બંધન ભગવાને સ્વેચ્છાથી સ્વીકાર્યા હોય છતાં પણ એ સ્વતંત્ર છે. ભગવાન ઈચ્છે તો આ શ્રાપ મહારાજને અડી પણ ન શકે, પરમાત્માનું સ્વતંત્રપણું છે. પણ આપણી આર્ય જે સંસ્કૃતિ અને ધર્મની મર્યાદા, એનું જો પાલન કરવાને માટે પરમાત્મા ભૂમિને ઉપર અવતાર ધારણ કરતા હોય તો આવા પ્રસંગોથી ભગવાન બે વાત સિદ્ધ કરે છે. ભગવાન જ્યારે શ્રાપ અંગીકાર કરતા હોય, શ્રાપને ગ્રહણ કરતા હોય, ત્યારે એની પાછળ પણ અનંત જીવાત્માના કલ્યાણનો હેતુ સમાયેલો છે. કથાની અંદર આપણે બધાએ બહુ સારી રીતે એ વાતને સમજ્યા છીએ, જાણ્યા છે કે વ્યક્તિ જ્યારે કર્મ કરે છે ત્યારે કર્મના અનુસાર જીવાત્માને ફળની પ્રાપ્તિ થાય છે, એને જન્મ મરણ લેવા પડતા હોય છે. પણ પરમાત્માને આ ભૂમિ ઉપર, આ ધરા ઉપર પ્રગટ થઈને અનંત જીવાત્માના કલ્યાણને હેતુસર જ્યારે નિમિત્ત ઉત્પન્ન કરવાનું હોય ત્યારે આવા પ્રસંગ થાય છે. એમ તો વિષ્ણુ પુરાણ આદિ ગ્રંથોની અંદર બહુ સુંદર વર્ણન આવે છે, જ્યારે દેવાસુર સંગ્રામ થયું, ભગવાન વિષ્ણુની સહાયતાથી દેવતાઓએ અસુરો ઉપર વિજય પ્રાપ્ત કરવાની જ્યારે સ્થિતિ સર્જાણી અને નક્કી કરવામાં આવ્યું કે હવે આ ધરતી ઉપર કે આ ત્રિલોકની અંદર અસુર નામે નથી રહેવા દેવા, આ અસુરો વારે ઘડીએ ઉપદ્રવ કરે છે, દેવતાઓને હેરાન પરેશાન કરે છે, ધર્મનું નાશ કરે છે, ધર્મનું ઉચ્છેદન કરે છે, ત્યારે કેટલાક અસુરો એ દેવાસુર સંગ્રામમાંથી ભાગ્યા છે. અને શાસ્ત્રમાં એમ લખવામાં આવ્યું છે કે ભૃગુ ઋષિ એના પત્નીના ત્યાં જઈને શરણાગતિ સ્વીકારી છે, શરણ માંગ્યું છે, ભૃગુ ઋષિના આશ્રમ માંગ્યા છે. ઇન્દ્રાદી દેવતાઓ એ આશ્રમમાં ગયા છે અને ઋષિ પત્નીને વિનંતી કરી છે કે તમે આ અસુરો છે, ઉપદ્રવી છે, એનો તમે અમને હવાલો અને સોંપી દો. ત્યારે ઋષિપત્નીએ કીધું છે, ભલે ગમે તે છે પણ અમારા તો શરણાગત છે, ધર્મ મર્યાદા અમને તમને સોંપવાનો નથી કહેતી, પરમાત્મા વિષ્ણુ આવ્યા છે ત્યાં. અને ત્યાં આગળ જ્યારે ઋષિપત્નીને વાત કરી, ઋષિપત્નીએ કીધું તમે જે દંડ દો એ સ્વીકારીએ, પણ ધર્મ જે આતિથ્યનું જે મર્યાદા અમે નહીં તોડીએ, શરણાગતિની જે મર્યાદા અમે નહીં તોડીએ. અને એમ શાસ્ત્રમાં આવે છે કે ભગવાને સુદર્શન ચક્ર દ્વારા એ ઋષિપત્નીનો વધ કર્યો છે અને ત્યાર પશ્ચાત અસુરોનો વધ કર્યો છે. ભૃગુ ઋષિ આવ્યા છે આશ્રમની અંદર, પોતાના પત્નીનો જે મૃતદેહ એને જોયો છે ને વ્યાકુળ થયા છે અને ભગવાનને શ્રાપ આપ્યો છે કે મારા પત્નીએ કેવળ અસુરોનું રક્ષણ, શરણાગતિ એને આપી છે અને તમે એનો આટલો મોટો શરણાગતિને આપનારને મૃત્યુદંડ ન હોય અને છતાંય તમે મૃત્યુદંડ આપ્યો છે, માટે હું શ્રાપ આપું છું. તમે જેમ હું અત્યારે પત્ની વિયોગની અંદર અત્યારે તડપું છું અને જે રીતે હું સહન કરું છું એવો પત્ની વિયોગ તમારે સહન કરવો પડશે. ત્યારે ભગવાને વિષ્ણુ પુરાણમાં એમ આવે, ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા વિષ્ણુ એમ બોલ્યા કે હે ઋષિ, તમારો શ્રાપ હું જનકલ્યાણને અર્થે ગ્રહણ કરું છું. જ્યારે હું રામચંદ્ર રૂપે જ્યારે પ્રગટ થઈશ ત્યારે તમારા જે શ્રાપ છે એને હું સાર્થક કરીશ. અને સીતાજીનું હરણ એટલે થયું, બાકી સીતા માતાને એમ રામાયણમાં એવો પ્રસંગ આવે છે કે સીતા માતા જ્યારે રાવણ સીતા માતાજીનું હરણ કરીને લાવ્યા, અશોક વાટિકામાં રાખ્યા છે, અનેક પ્રકારના પ્રલોભનો આપ્યા છે, રાજરાણી મંદોદરી એમ કહેવામાં આવે કે એમની સેવા ચાકરી કરશે ત્યાં સુધીના પ્રલોભન આપ્યા છે, પણ સીતા માતાએ જ્યારે મચક નથી આપી, કોઈ જાતનો વિકાર એમના મનમાં નથી ઉત્પન્ન થયો, કોઈ લોભ લાલચ એમને નથી સ્વીકારી, ત્યારે વિભીષણને રાવણે વાત કરી કે આમ નથી થતું. ત્યારે વિભીષણે એક સલાહ આપી, તમે તો માયાળુ છો, તમે માયાવી છો, માયા તમને આવડે છે, જેમ તમે સાધુઓનો ઋષિનો વેશ લઈ, ભિક્ષુકનો વેશ લઈને હરણ કરી લેવા, એમ રામનો વેશ લઈને એમને ગ્રહણ કરી લો ને. એટલે રાવણે બહુ સુંદર જવાબ આપ્યો. રામાયણનો પ્રસંગ છે, મારે કહેવાનો તાત્પર્ય જે છે હું કહું છું તમને, પણ એક પ્રસંગ એટલા માટે કહું છું કે વાલા ભક્તો, રાવણને જ્યારે વિભીષણે આ સલાહ આપી ત્યારે રાવણે એમ કીધું કે વિભીષણ, તું મને મૂર્ખ જાણે છે, હું તો વિદ્વાન છું, આ વાત મને ખબર છે કે હું બહુરૂપી ધારણ કરી શકું છું અને જો હું રામનું રૂપ ધારણ કરીને સીતા પાસે જઉં પણ ખબર નહીં કેમ જ્યારે રામનું રૂપ ધારણ કરીને જઉં છું ને ત્યારે સીતા માતા મને એમાં ભોગવવાની કે એને અંદર સતી દેખાય છે, ભોગવવાની ઈચ્છા નથી થતી, અને રાવણ થઈને જઉં છું ત્યારે ત્યાં અડાતું નથી. હવે જો સીતા માતાને રાવણ રૂપે ત્યાં જતો હોય અને સીતા માતાની તરફ દ્રષ્ટિ ન નાખી શકતો, એ શું હરણ કરીને લાવી શકે? એની સામર્થ્ય સતીને એક તરણું જેને કહેવાય, એક તણખલું મર્યાદાનું રક્ષણ, એક મર્યાદા બની એને રક્ષણ કર્યું છે. આજે એ સીતા માતાને પણ ભગવાન જ્યારે જ્યારે ચરિત્ર કરે છે, વચનામૃતની અંદર પણ મહારાજે આ વાતની નોંધ લીધી છે. અનંત જીવના કલ્યાણને માટે અનંત સૂર્યચંદ્રથી દેહ દીપ્યમાન એવું જે અક્ષરધામ ત્યાં જ સદા સાકાર બિરાજમાન એવી દિવ્ય મૂર્તિ, એ જીવાત્માના કલ્યાણને અર્થે આ જગતની અંદર, આ બ્રહ્માંડની અંદર, આ પૃથ્વીની અંદર રામકૃષ્ણ આદિ દેહ ધારણ કરી અને વિચરણ કરે છે, ધર્મની સ્થાપના કરે છે. આજે એવા ધર્મના ઉચ્છેદન અને ધર્મના સંસ્થાપન માટે ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય છપૈયામાં થઈ ચૂક્યું છે અને એ પ્રાગટ્યની તમને સૌને અમે ખૂબ ખૂબ વધાઈ આપીએ છીએ. ભગવાનના પ્રાગટ્યની કથા આપણા સૌના જીવનમાં ખૂબ મર્મવાળી છે. મહારાજને જ્યારે વૃંદાવનની અંદર ભક્તિ માતા અને ધર્મદેવ જ્યારે તપ કરે છે, ભગવાન પ્રગટ થઈ જ્યારે એમને દર્શન દીધા છે અને ભગવાને આશ્વાસનના જે શબ્દ કીધા છે ને, મારા માટે કીધા છે ને તમારા માટે કીધા છે. મહારાજે એવા શબ્દ વાપર્યા છે, ભગવાને સ્વરૂપ અંતર્યામી સ્વરૂપે જ્યારે ધર્મદેવ અને ભક્તિ માતાને દર્શન દીધા, ભક્તિ માતા વિલાપ કરે છે અને વિલાપની અંદર સાંત્વના આપીને ભગવાન કહે છે કે હે ઋષિ મુનિઓ, હે ધર્મ ભક્તિ, તમને એમ ન માનશો કે આ અસુરો તમને જે કનડે છે એ તમારી સાથે વેર છે, પણ એ તમને જે નડે છે, તમને જે હેરાન કરે છે ને, તમને જે ઉપદ્રવ કરે છે, એની પાછળ જો કોઈ કારણ હોય તો એ કારણ છે કે એ એમ જાણે છે કે તમે અમારા છો. એ તમને મારા જાણીને ઉપદ્રવ કરે છે, બાકી તમારી સાથે કોઈ વેર નથી. આપણા માટે આ એવું જ છે, કંઈક આપણે કોઈની જોડે વેર નથી, પણ આપણે ભગવાનના છીએ. એ જેને આસુરી વૃત્તિવાળા હોય એને કદાચ દાજુ જતું હોય, પણ એક વસ્તુવાળા ભક્તો, મારી આજે કરબદ્ધ વિનંતી ભલામણ, આવો મોકો આવો અવસર એ વર્ષો પહેલા યુગો પહેલા ક્યારે કોઈને મળ્યો નથી ને હજુ આવતા વર્ષો ને યુગો સુધી કોઈને મળવાનો નથી. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ જ્યારે જીવાત્માને ખોળી ખોળીને, ગોતી ગોતીને પોતાના ધામમાં લઈ જવા માટે તત્પર બન્યા હોય, એક વાત બહુ વિચારવા જેવી, આ સત્સંગી જીવન ગ્રંથની કથા એ આજે એ વાતનું પ્રમાણ પૂરે છે. જ્યારે ધર્મ પ્રમાણે જેને વર્તવું હોય, જ્યારે ભક્તિને જેને પોતાના જીવનનું અંગ બનાવવું હોય, ધર્મ ભક્તિનું સમન્વય કરીને પોતાનું જીવન જીવવું હોય, એના માટે આ ધર્મશાસ્ત્ર પ્રમાણભૂત છે. અને એટલા માટે જ આપણે શાસ્ત્રોક્ત રીતે કથા થાય, નહીં પછી નાટક ચેટકના સહારા લેવા પડે. મહારાજે આ શાસ્ત્રની અંદર ભગવાને એવી મર્યાદાઓની સ્થાપના કરી છે, એવા સિદ્ધાંતોની સ્થાપના કરી છે. સત્સંગી જીવન ગ્રંથ બહુ પૂરક ગ્રંથ છે, બહુ સૂચક ગ્રંથ છે. બહુ ટૂંકમાં વાત કરવી છે, આપણે બધાએ ભગવાનના પ્રાગટ્યની આરતીનો લાભ લેવો છે, પણ એક વાત બહુ નિર્વિવાદ છે, જેને ભગવાનની પ્રાપ્તિ કરવી હોય, આજે મહારાજને તો આપણે લાખ લાખ વંદન કરીએ જ કે અનંત જીવના કલ્યાણને અર્થે આ ધરા ઉપર પધાર્યા, પામર મનુષ્યની વચ્ચે રહ્યા, એમનો લાખ લાખ પાર માનીએ, પણ એનાથી વિશેષ આજે આપણે નતમસ્તક થઈને ધર્મદેવ અને ભક્તિ માતાનો પાર માનીએ કે જે ધર્મદેવ અને ભક્તિ માતાએ બાળપ્રભુ ઘનશ્યામને ભગવાનને આ પૃથ્વી ઉપર લાવવા માટે તપ કર્યું, જપ કર્યા, એ ઋષિમુનિઓને આજે આપણે વંદના કરીએ જેને ભગવાનને આ પૃથ્વી ઉપર લાવવા માટે તપ કર્યા, જપ કર્યા અને અનુષ્ઠાન કર્યા. આજે એમના તપ જપ અનુષ્ઠાનને વશ થઈ ભગવાન પોતે એ આ પૃથ્વીને વિશે પધાર્યા છે અને આજે એનું ફળ એ આજે સમગ્ર સત્સંગ એ આજે એનાથી ન્યાલ થયો છે. આજે એમને વંદન કરી, એમને સાથે આપણે નતમસ્તક થઈને એક વાતને દ્રઢ કરીએ કે આપણે આપણા જીવનની અંદર જો ભગવાનનું પ્રાગટ્ય કરવું હોય તો આપણે પણ ધર્મ અને ભક્તિનું અનુસંધાન આપણે આપણા જીવનમાં કટિબદ્ધ થઈને રાખીએ, અને જો એ રાખશું તો ભગવાનનો સાક્ષાત્કાર ચોક્કસ થશે, એમાં અતિશયોક્તિ નથી. આ મહોત્સવ અને આ સત્સંગની અંદર અત્યારે જે થતા કામો એ તમને ધર્મ અને ભક્તિ પરાયણ કરવા માટેના જ એક પ્રયાસ છે કે જેથી તમારા સૌના હૃદયની અંદર પણ ભગવાન સ્વામિનારાયણનું પ્રત્યક્ષપણું થાય. અને એ સાકાર મૂર્તિ, મહારાજે કીધું, અંતરદૃષ્ટિ કરીને જુઓ, અમે તમારાથી જરાય છેટા નથી, એમ તમને સૌને એવું થવું જોઈએ કે ભગવાન મારાથી છેટા નથી. વાતો કરવી સહેલી છે, પણ એ વાતોને જો એને સર કરવી હોય, વાતોને સિદ્ધ કરવી હોય, તો એના માટે પુરુષાર્થ કરવો પડે, પ્રયત્ન કરવો પડે. અને એ પ્રયત્ન આપણે ચાલુ કરી દીધો છે. 365 કરોડ મંત્રલેખન, 730 કરોડ મંત્રલેખન, આ ભક્તિનું એક પોષણ આપણું થાય એના માટે આપણે એનો પ્રયત્ન શરૂ કરી દીધો છે. અને આપણું જીવન ધર્મમય બને, સિદ્ધાંતમય બને, એના માટે કથા વાર્તાનું પણ આપણે પોષણ વધારે મળે એના પણ આયોજનો આપણે ચાલુ કરી દીધા છે. એટલે ધર્મ અને ભક્તિ આ બંનેને પોતાના જીવનની અંદર સ્થાન આપજો કે જેથી ભગવાનનો તમારા જીવનની અંદર વાસ થાય, એવી સૌને ભલામણ કરી. હજુ આગળ કથામાંથી ઘણું ઘણું આપણે ગ્રહણ કરવાનું છે, પણ અત્યારે વિશેષ સમય ન લેતા ભગવાન સરૂણ મંગળ વિસ્તારે, અને દરેક ભક્તોને અમે એ જ ભલામણ કરીએ છીએ કે પોતાના રાગ દ્વેષ અહંકાર વગેરેનો ત્યાગ કરી ભગવાનના શરણે આવી, અને આ જે અત્યારે વિશાળ સમુદ્ર એ ભગવાનના આનંદે હિલોડા લઈ રહ્યો છે એમાં એના સહભાગી બનજો, એવી સૌને ભલામણ કરી ભગવાન સૌનું મંગળ વિસ્તારે પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી.